અને એની પ્રાપ્તિ કેમ થાય, એટલે કે એ વસ્તુ છે એનો અનુભવ કેમ થાય, અનુભવમાં કેમ આવે શુદ્ધાત્મા. શાસ્ત્રમાં તો શુદ્ધાત્મા છે અને વાણીમાં પણ શુદ્ધાત્મા એવો શબ્દ આવે, પણ શુદ્ધાત્માનું વાસ્તવિક જે સ્વરૂપ છે એનું વાક્ય ઈ શું છે અને એ લક્ષમાં કેમ આવે, અનુભવમાં કેમ આવી જાય. એટલે અનુભવ અને અનુભવનો વિષય એ બે પ્રશ્ન આવ્યા. અનુભવનો વિષય શુદ્ધાત્મા છે અને શુદ્ધાત્માનો અનુભવ કેમ થાય, કેમ કે અનાદિકાળથી રાગનો દ્વેષનો સુખનો દુઃખનો અનુભવ તો છે, અનાદિકાળથી આ છે, રાગ દ્વેષનો અનુભવ અનાદિકાળથી છે. એક શુદ્ધાત્માનો અનુભવ થયો નથી અને શુદ્ધાત્માનું સ્વરૂપ શું અને એનો અનુભવ કેમ થાય એ બે પ્રશ્ન છે. તો પહેલા એને આગમ દ્વારા અને આત્મજ્ઞાની ગુરુ દ્વારા સાંભળીને પ્રથમ અનુભવ પહેલા, શુદ્ધાત્માના અનુભવ પહેલા શુદ્ધાત્માનું જેવું સ્વરૂપ છે એવું એને પહેલા અનુમાન જ્ઞાનમાં લઈને એને યથાર્થ નિર્ણય કરવો પડશે. જેવું આત્માનું સ્વરૂપ છે એવો નિર્ણય થઈ શકે છે, માનસિક જ્ઞાન વડે આત્માનો નિર્ણય થઈ શકે છે, અને એ નિર્ણય થયા બાદ એને પ્રત્યક્ષ આત્માનો અનુભવ થઈ શકે છે. પહેલા પરોક્ષ નિર્ણય છે એ પરોક્ષ છે અને સ્વાનુભવ છે એ પ્રત્યક્ષ છે. તો પહેલામાં પહેલા આત્માના બે પડખા છે, એક ત્રણેકાળ શુદ્ધનું પડખું છે, ત્રણેકાળ શુદ્ધ, એક સમય માત્ર એ પડખું અશુદ્ધ થયું નથી, થઈ શકતું જ નથી, એ તો કર્મના બંધથી ત્રણેકાળ રહિત છે, નિત્ય નિરાવરણ છે. એમાં રાગ દ્વેષમો નથી પડખામાં, એ પડખામાં સુખ દુઃખના પરિણામ નથી, એ પડખામાં ઇન્દ્રિય જ્ઞાનનો અભાવ છે, ઇન્દ્રિય જ્ઞાન પણ એ પડખામાં નથી, એવું એક અતિન્દ્રિય મહાપદાર્થ અંદર બિરાજમાન છે, સામાન્ય પડખું જેને કહેવાય, જેને દ્રવ્ય સ્વભાવનું પડખું કહેવાય, એક પડખું એ છે. બીજું એક વર્તમાનમાં બહિર્મુખ લાગણીથી રાગ દ્વેષમો થાય, ઇન્દ્રિય જ્ઞાન થાય, એ જીવને પરિણામમાં સુખ દુઃખનું વેદન પણ થાય છે, એમ બે પડખાવાળો એક આત્મા છે. હવે વર્તમાન જે પડખું છે, પરિણામનું પડખું, પર્યાયનું, દશાનું, હાલતનું, એમાં તો રાગાદી થયા કરે છે અને એનું દુઃખ એ આત્મા અનાદિકાળથી વેદતો આવે છે. આવી સ્થિતિ હોવા છતાં પણ એ રાગથી વર્તમાનમાં આત્મા ભિન્ન રહેલો છે. રાગ એટલે અશુદ્ધતા અને આત્માની શુદ્ધતા એ બે એક થઈ શકતા નથી, સાથે સાથે છે, સાથે સાથે રહે છે, બે એક સાથે રહે છે, જેમ બે આંગળી એક સાથે છે પણ બે થઈને એક પદાર્થ થતો નથી, એમ બે પડખા છે આત્માના, એક સામાન્ય ને એક વિશેષ, એક દ્રવ્યરૂપ પડખું નિત્ય પડખું અને એક ક્ષણિક અનિત્ય પડખું પર્યાયનું. તો એ પર્યાયમાં રાગ દ્વેષ થાય છે, એનાથી આત્મા શુદ્ધાત્મા ભિન્ન છે. હવે જેમ રાગ દ્વેષ થાય છે પર્યાયમાં, એમ પર્યાયમાં જ્ઞાન પણ થાય છે, જ્ઞાન પણ થાય છે સમયે સમયે, રાગનું જ્ઞાન, દ્વેષનું જ્ઞાન, દુઃખનું જ્ઞાન, ક્રોધનું જ્ઞાન, જ્ઞાન પણ થાય છે અને ક્રોધ પણ થાય છે, બે પ્રગટ છે. અને ઓલો જે શુદ્ધ આત્મતત્વ છે એની દ્રષ્ટિમાં આવતો નથી, પણ છે ખરો આત્મા. હવે વર્તમાનમાં દુઃખ થાય છે, તો દુઃખ થાય છે તો દુઃખનું જ્ઞાન પણ થાય છે, નકર તો ખબર કેમ પડે કે હું મને દુઃખ થયું, ડાક્ટરને બોલાવો, મને પેટમાં દુખે છે, ડાક્ટરને બોલાવો. એકલું દુઃખ થતું હોત તો એને ખબર ના પડત, તો એ જડ થઈ જાત, જાણે કોણ, વેદે પણ છે અને જાણે પણ છે, જાણતો વેદે છે, જાણવાની ક્રિયા પણ થાય છે અને વેદનની ક્રિયા પણ એક સાથે થાય છે. હવે હવે એ બે ભાવ એક સાથે ઉપજે છે, રાગ પણ ઉપજે છે અને જ્ઞાન પણ ઉપજે છે. હવે જો જ્ઞાન ઉપજતું ન હોય તો આત્મા જડ થઈ જતા. જો જ્ઞાનની ક્રિયા રાગની ક્રિયાની સાથે સાથે ઉત્પન્ન થતી હોત તો આત્મા જડ હોત, અને જો રાગ ઉત્પન્ન થતો હોત તો આત્મા સિદ્ધ હોત.
રાગ વગર નો થઈ જાત, વિતરાગ થઈ જાત.
સંસાર અવસ્થામાં આ એની સ્થિતિ છે ખરી. રાગ પણ ઉત્પન્ન થાય છે, ક્રોધ માન માયા લોભ ઉત્પન્ન થાય છે, પણ એને જાણતું જ્ઞાન પણ હારે હારે પ્રગટ થાય છે. જ્ઞાનમાં જણાય છે કે ક્રોધ થયો, ક્રોધ ઘટ્યો, ક્રોધ વધ્યો, આ પદાર્થ આવ્યા, ભાઈ આ ગયા, એવું જ્ઞાન તો થાય છે ને સમય સમય. જ્ઞાન વિના એક સમય આત્મા રહી શકતો નથી. કેમ કે ઉપયોગો લક્ષણમ, આત્માનું લક્ષણ ઉપયોગ એમ કહ્યું છે. આત્માનું લક્ષણ રાગ એમ કહ્યું નથી. રાગ તે આત્માનું લક્ષણ નથી, તે આશ્રવ તત્વનું લક્ષણ છે. જીવ તત્વનું લક્ષણ ઉપયોગ છે. ઉપયોગ એટલે જાણવાની ક્રિયા સમય સમય થયા જ કરે છે. હવે જે જાણવાની ક્રિયા થાય છે એ જાણવાની ક્રિયા ક્રોધમાંથી આવે છે કે આત્મામાંથી આવી, એ પ્રવાહ જે જ્ઞાનનો પ્રવાહ આવે છે એ શક્તિની વ્યક્તિ છે, એ જ્ઞાન છે. રાગ છે એ શક્તિની વ્યક્તિ નથી, એ આત્મામાંથી રાગ નથી આવતો. આત્મા એની ખાણ નથી. નિરંતર જેમ જ્ઞાન આવે એમ રાગ આવ્યા જ કરે, તો કોઈ કાળે કોઈ જીવનો મોક્ષ થાય
તો કદી સિદ્ધ કોઈ
થાય.
થોડોક તમે કહ્યું ને કે વિસ્તાર કરીને જો સમજાવે તો સમજાય એવું છે. સારું કર્યું, સારું પ્રશ્ન સારો છે, મુદ્દાનો પ્રશ્ન છે. અને ઋષભદેવ ભગવાન થી માંડીને ભગવાન મહાવીર પર્યંત આ તમે જે પ્રશ્ન કર્યો એ જ પ્રશ્ન લાયક જેવ કરતા આવે છે. એજ પ્રશ્ન કરતા આવે છે, ભાઈ ભગવાન મારા શુદ્ધાત્માનું સ્વરૂપ કેવું છે એ મને કૃપા કરીને સમજાવો, અને એનો મને પ્રત્યક્ષ અનુભવ કેમ થાય એની રીત બતાવો. બસ આ અનાદિનો પ્રશ્ન છે. મુમુક્ષુ લાયક જીવનો, ખપી જીવનો, એ જ આ પ્રશ્ન અનાદિનો છે. તો જુઓ, આટલું તો દરેકના અનુભવમાં છે, જેટલો અનુભવમાં છે એટલી વાત કરું છું. આમાં બે માંથી તમે કોઈ ના નહીં પાડી શકો કે ક્રોધ પણ થાય છે અને જ્ઞાન પણ થાય છે, રાગ પણ થાય છે અને જ્ઞાન થાય છે, ભગવાનની ભક્તિનો રાગ પણ થાય છે અને જ્ઞાન પણ થાય છે. કેમ કે
આજ સુધી જ્ઞાન થાય છે એમ કદી વિચાર કર્યો નહોતો.
એટલે હવે આપણે વિચાર કરવો, એમાં કઈ નતું.
જ્ઞાન થાય છે એમ વિચાર નતો કર્યો, પણ ક્રોધ થાય છે એમાં ખ્યાલ
આવતો. તો
ક્રોધ ને જાણનાર કોણ છે એ ખબર પડતી.
હા, ક્રોધ થયો એને જાણનાર જ્ઞાન પણ પ્રગટ થાય છે, તો જ આ ક્રોધ ને જાણી શકે. જો જ્ઞાન ન હોત તો આ ક્રોધ મને થયો કોણ જાહેર કરત. માટે જ્ઞાન સમયે સમયે થયા જ કરે છે, અને સાથે સાથે મિથ્યાત્વના પરિણામ રાગ દ્વેષ મોહ પણ થયા કરે છે. બે ભાવ એક સાથે ઉપજે છે, એક શોભસમ ભાવ છે અને એક ઉદય ભાવ છે. બે ભાવ પ્રગટ વર્તમાનમાં પ્રત્યેક જીવને, નિગોદના જીવને પણ છે. આ સ્થિતિ છે ને એ નિગોદના જીવમાં પણ આ સ્થિતિ છે. ભલે જ્ઞાન ઓછું અલ્પ હોય પણ જ્ઞાન ઉપજે છે, અને દશામાં રાગ પણ ઉત્પન્ન થાય છે. દુઃખને વેદે છે અને દુઃખ વેદાણું એમ પણ એને જણાય છે. દુઃખનું વેદન થયું એ પણ એ જાણે છે. કોઈ બીજાને પૂછવાની જરૂર નહીં એવું જ્ઞાન પણ એને સમય સમય થયા કરે છે. હા, એને વેદન છે, વેદાય છે, એ જાણતો જ વેદે, જાણતો જ વેદે. આને વેદન નથી, કેમ કે એનામાં જ્ઞાન નથી.
બરાબર છે, બિલકુલ બરાબર, બહુ સરસ.
હવે આ બે ભાવ છે સાથે. હવે એક સ્ટેજ આપણે આગળ વધીએ. આટલું તો પાકું લેસન થઈ ગયું, આ તો બધું સમજાય એમ છે કે નહીં બધાને? આમાં તો ના પડાય એવું તો છે નહીં, કેમ કે આ તો અનુભવની અનુભવની વસ્તુ છે.
ફાડા કરવાની જેમ દેખાડે છે, વાત જ એવી છે.
આ તો અનુભવથી સિદ્ધ છે. અરુણભાઈ આમાં કઈ ના પડાશે? માથું દુખ્યું તો તમે જાણ્યો કે નહીં? તમને દુખે હું ના જાણું, તમે જાણો. તો જ્ઞાન પણ થાય છે અને વેદન દુઃખનું પણ થાય છે, આકુળતા થાય છે. આકુળતા થઈ દુઃખ કયો? હવે એ બે ભાવ એક સાથે છે એમાં હવે થોડુંક આપણે આગળ વધવાનું કે જે રાગાદી થાય છે એ રાગનો ભાવ આત્માની ખાણમાંથી નથી આવતો, પણ જે જ્ઞાન થાય છે રાગનું જ્ઞાન એ તો આત્મામાંથી આવે છે. પ્રવાહ, એ પ્રવાહ જે છે શક્તિની વ્યક્તિ સામાન્યનું વિશેષ છે, કેમ કે સામાન્ય આત્મા જ્ઞાનમય છે તો એનો વિશેષ અંશ જે પ્રગટ થાય એ એની જાતનું છે. આત્મા જ્ઞાનમય છે તો જાણવાની જે ક્રિયા થઈ ને એ પણ જ્ઞાનની ઉભી થઈ, એટલે એ સામાન્યનું વિશેષ છે. શક્તિની વ્યક્તિ દ્રવ્યની પર્યાય છે, એ દ્રવ્યના પરિણામ છે. અને જે રાગદ્વેષ થાય છે એ આત્માના પરિણામ નથી ખરેખર, કેમ કે આત્મા આશ્રિત નથી, એ પરાશ્રિત છે, પરના લક્ષ્ય થાય છે. કર્મના સંબંધે, નોકર્મના સંબંધે થાય છે, પૂતગલના સંબંધે થાય છે, એ આત્માના સંબંધે રાગ થતો નથી. અને જ્ઞાન થાય છે તો આત્મા આશ્રિત થાય છે. ચૈતન અનુવિધાય પરિણામ તેને ઉપયોગ કહેવામાં આવે છે, એક વાત. હવે જે જ્ઞાન આવે છે એ જ્ઞેયમાંથી જ્ઞાન આવે છે કે આત્મામાંથી જ્ઞાન આવે છે? જેમ કે આ ટોપી છે, આ ટોપી સંબંધેનું જ્ઞાન થયું. ટોપી સંબંધેનું જ્ઞાન તો અહીંયા થાય છે, ટોપી અહીંયા છે, જ્ઞાન તો અહીંયા થાય છે ને, જ્ઞાન તો અહીંયા નથી, પણ આ સંબંધેનું જે જ્ઞાન થયું તો એ જે જ્ઞાન થયું એ ટોપીમાંથી આવે છે કે આત્મામાંથી આવે છે? ટોપીનું જ્ઞાન એ નક્કી, એમાં કઈ ફેર નથી ને? ફેર હોય તો પૂછજો. આ વાત એવી છે કે ખરેખર એને રૂચિપૂર્વક ખરેખર અભ્યાસ કર્યો નથી, નહીતર સહેલું છે. આમાં કોઈ મોટા શાસ્ત્ર જ્ઞાનની જરૂર નહીં, પંડિત થવાની જરૂર નહીં, સંસ્કૃતની જરૂર નહીં, એક રૂચિની જરૂર છે. મારે મારા આત્માનું સ્વરૂપ સમજવું છે બસ, મારે બીજું કાંઈ સ્વરૂપ સમજવું નથી, બીજાનું સમજવું નથી, બીજો બીજાનું જાણે, મારે તો મારા આત્માનું સ્વરૂપ સમજવું બસ. એમ જો વિચાર કરે તો જરૂર એને આત્માની પ્રાપ્તિ થઈ શકે એવું છે. સેલામાં સેલો હોય તો ધર્મ છે, અઘરામાં અઘરો અધર્મ. અધર્મ બળાત્કારે થાય છે અને ધર્મ સહજ વસ્તુનો સ્વભાવ છે. પાણી ગરમ કરવું હોય તો બીજા સાધનની જરૂર પડે, પણ ઠરેલું પાણી ઠંડુ જ્યાં કરે એમાં બીજા સાધનની જરૂર કેમ? કે એનો સ્વભાવ છે. અને ઊંડું કરવું હોય તો બીજા સાધનની જરૂર પડે, પરાધીનતા નિમિત્તની અપેક્ષા આવે.
બરાબર છે, બિલકુલ બરાબર છે. બહુ સરસ વાત આવી છે, આ વાત છે બે ફાડા કરે એવી વાત.
આત્મા જ્ઞાનમ સ્વયં જ્ઞાનમ જ્ઞાનાત અન કરોતી કેમ પર ભાવશ્ય કરતા આત્મા મોહયમ વ્યવહારિણામ. આત્મા પોતે જ્ઞાનરૂપ છે, જ્ઞાનમય છે, જ્ઞાન જ એનું સ્વરૂપ છે. એટલે સમયે સમયે જ્ઞાન કરે એનો સ્વભાવ એટલે ધર્મ છે. પણ અજ્ઞાની પ્રાણી પોતાના આત્માને જાણતો નથી કે જે જ્ઞાન થાય છે મારા પરિણામ ને રાગ થાય મારા પરિણામ નહીં, એવું ભેદ જ્ઞાન કરતો નથી. એટલે રાગને પોતાના પરિણામ માને છે, એટલે જ્ઞાનનું અજ્ઞાન થઈ જાય છે. જ્ઞાન થાય છે મારું ને રાગ થાય છે મારું નહીં, એવું ભેદ જ્ઞાન નથી. બે હારે ઉપજે છે એટલે રાગને પકડે છે,
રાગને પકડે છે, જ્ઞાનને છોડી દે,
જ્ઞાનને સમયે સમયે છોડે છે, સમયે સમયે. જ્ઞાન થાય છે એના લક્ષમાં જ નથી આવ્યું, રાગ થાય છે લક્ષમાં આવે છે, દુઃખ થાય છે લક્ષમાં આવે છે, પણ દુઃખનું જ્ઞાન થાય છે એ લક્ષમાં લીધો નથી. અને જો લક્ષમાં લે તો જ્ઞાન ક્યાંથી આવે છે? તો જ્યાંથી આવે છે ત્યાં સુધી પહોંચી જાય તો આત્માનો અનુભવ થઈ જાય. જેમ કે પાણીનું મોટું તળાવ જબરજસ્ત હોય અને ત્યાંથી મોટા પાઇપ ફાટે આપણા ઘરમાં નળમાં પાણી આવે, તો જે પાણી આવે છે એ કોઈ શક્તિમાંથી આવે છે, મોટો પ્રવાહ, મોટો ડીપો, એમાંથી પ્રવાહમાં અહીં પાણી આવે છે. પાણી નળમાંથી નથી આવતું, કહેવાય કે નળમાંથી આવે છે, પણ પાણી પાણીમાંથી આવે છે, પાણીના જથ્થામાંથી પાણી આવી રહ્યું છે. નળ તો નિમિત્ત માત્ર છે, નળ તો નિમિત્ત માત્ર, નળમાંથી ના આવે પાણી. ડરતો લોટો નો છે એમાં પાણી ક્યાંથી આવે?
અગર ડંકી નો દાખલો લ્યો, ડંકી નો લોટામાંથી નથી આવતું, ધૂળ માંથી
નથી આવતું,
અંદર સરોવર
અંદર ભર્યું છે એમાંથી શક્તિ ની વ્યક્તિ થાય છે. તો જે જ્ઞાન અંશ પ્રગટ છે વર્તમાનમાં, એ ક્રોધમાંથી જ્ઞાન નથી આવતું, જ્ઞેયમાંથી જ્ઞાન નથી આવતું, શાસ્ત્રમાંથી જ્ઞાન નથી આવતું. આ ભીત છે એમ જાણ્યું જ્ઞાને, તો આ ભીતમાંથી જ્ઞાન આવ્યું ના આવે, કેમ કે ભીત તો ભીન છે. ભીતનું જ્ઞાન જે થયું એ જ્ઞાન આવે છે આત્મામાંથી, ભીતમાંથી ના આવે. કેમ કે ભીત તો જડ છે, જ્ઞાન ચેતન છે, તો જડમાંથી ચેતનનો પર્યાય પ્રગટ ન થાય, જડમાંથી ચેતન ન ઉપજે. બરાબર. તો હવે જ્ઞેયમાંથી જ્ઞાન થતું નથી, રાગ પણ જ્ઞેય છે. રાગ છે એ આત્માની ઓરિજિનલ વસ્તુ નથી, પરાશ્રિતે થયેલો બગાડ છે, વિકાર છે, વિકૃત ભાવ છે. એનું જે જ્ઞાન થાય છે, હવે તમારે અહીંયા જુદું પાડવું પડશે કે રાગ અને જ્ઞાન બે ચીજ જુદી છે. રાગ અને જ્ઞાન એક વસ્તુ નથી. એ અનુભવથી સિદ્ધ થશે હમણાં કે ગઈકાલે એક જીવને કોઈ નોકર ઉપર ક્રોધ આવ્યો, ગુસ્સો થયો ગઈકાલે. હવે આજે એ વિચાર કરે છે કે કાલે મને ગુસ્સો આવ્યો મારા માણસ ઉપર, પણ બરાબર ઠીક ન થયું, ન કરવો જોઈએ ગુસ્સો, પણ મારી પ્રકૃતિગત થઈ ગયો છે. હવે ગઈકાલે જે ક્રોધ આવ્યો એનું અત્યારે જ્ઞાન કરે છે, પણ અત્યારે ક્રોધ નથી આવતો. તો નક્કી થાય છે કે કાલે થયેલો ક્રોધ અને ક્રોધનું જ્ઞાન કાલે જુદું હતું. જો ગઈકાલે ક્રોધ અને જ્ઞાન મેં એક વસ્તુ હોત, તો આજે ક્રોધને યાદ કરતા ક્રોધ વર્તમાનમાં આવવો જોઈએ, પણ ક્રોધ નથી આવતો, એટલું જ્ઞાન થાય છે. બરાબર છે. આ સર્વજ્ઞ ભગવાને કહેલી વાત છે ને, એ એકદમ લોજિક, ન્યાયથી, આગમથી, યુક્તિથી, તર્કથી, અનુમાનથી અને અનુભવથી સિદ્ધ થયેલી વાત છે. લોકો રૂચિપૂર્વક એને સમજવાની કોશિશ નથી કરતા. પોતાને સમજવું છે ને, આ તો પોતાનું સ્વરૂપ સમજવું છે. પોતાના સ્વરૂપને સમજવાની જો કોશિશ કરે તો સ્વરૂપ ન સમજાય એમ બને જ નહીં. જેટલા જેટલા સિદ્ધ પરમાત્મા થયા તે પહેલા અજ્ઞાની જ હતા, મિથ્યા દ્રષ્ટિ જ હતા, બહિરાત્મા હતા. એ પોતાના સ્વરૂપને સમજવાની કોશિશ કરી સમજ્યા અને અંતરાત્મા થયા. અંતરાત્મા થઈને પોતે જ પરમાત્મા થઈ ગયા. પણ સમજવાની કોશિશ એને ધગસ જોઈએ. આ સાયન્ટિસ્ટો જે છે ને, મોટા મોટા સાયન્ટિસ્ટો, એ કે છે, મેં તો સાંભળ્યું છે, વાંચ્યું નથી પુસ્તકમાં, પણ કોઈ કહે છે કે 20-30 વર્ષ આખી જિંદગી એની પાછળ એ કાઢે, અને એની શોધ ન પૂરી થાય તો એ લખતો જાય, એને છોકરાને કહેતો જાય કે આ મારી શોધ અધૂરી છે, તું પૂરી કરજે. એટલે એની પાછળ પડે છે, સાયન્ટિસ્ટો એની પાછળ પડે છે. હવે એ તો પરપદાર્થ છે, એની પ્રાપ્તિ થવી હોય તો થાય, ન થવી હોય તો ન થાય. પણ આ તો પોતાના ઘરની ચીજ છે, આની તો પ્રાપ્તિ અવશ્ય થાય જ. આ કઈ બહારથી લાવવાની નથી, પોતાની વસ્તુ છે, પોતાને અંતર્મુખ થઈને જાણવાની છે, બસ અંદર બિરાજમાન છે આત્મા. તો હવે જે જ્ઞાન થાય છે એમ નક્કી થયું કે ક્રોધમાંથી જ્ઞાન નથી આવતું, ગ્રેયમાંથી જ્ઞાન નથી આવતું, ટોપીનું જ્ઞાન થયું પણ ટોપીમાંથી જ્ઞાન ના આવ્યું. ટોપી તો જડ છે, ટોપી જડ છે અને આત્મા ચેતન છે. તો એ જે ચેતનના પરિણામ થાય છે, જાણવા દેખવાના, જાણવા દેખવાના પરિણામ થાય છે, એ પરિણામ આત્મા સહિત છે, આત્મામાંથી આવે છે, શક્તિની વ્યક્તિ છે. તો હવે ગઈકાલે ક્રોધ આવ્યો એનું વર્તમાનમાં જે જ્ઞાન થયું, તો એકલું જ્ઞાન આવ્યું, ક્રોધ ના આવ્યો. તો ગઈકાલે ક્રોધ અને જ્ઞાન ભિન્ન હતું, ગઈકાલનું દુઃખ અને ગઈકાલનું જ્ઞાન ભિન્ન હતું. ગઈકાલે માથું સખત ચડ્યું હતું, દુઃખ બહુ થયું હતું, એનું વર્તમાનમાં જ્ઞાન થયું આજે, તો પણ દુઃખ તો આવ્યું નહીં. તો ગઈકાલે જે દુઃખ હતું અને જ્ઞાનમય આત્મા હતો એ દુઃખથી જુદો હતો. જો દુઃખથી એક મેક થઈ ગયો હોત ગઈકાલે, તો આજે એને યાદ કરતા દુઃખ હારે આવવું જોઈએ. તો કોઈ યાદ જ ના કરત ગઈકાલે વાત, કોણ યાદ કરે? જો યાદ કરે બધું દુઃખ આવી જાય, પણ દુઃખ આવી શકતું નથી. કેમ કે દુઃખનો વ્યય થઈ ગયો છે, દુઃખનો વ્યય થઈ ગયો છે ને જ્ઞાન સળંગર્યું છે. જ્ઞાન ન ગયું, જ્ઞાન ન ગયું, કેમ કે જ્ઞાન છે એ આત્માનો સ્વભાવ છે એટલે ન ગયું. અને જે રાગ દ્વેષ ને દુઃખ હતું એ વિભાવ હતો એટલે વયો ગયો, વયો ગયો ને જ્ઞાન રહી ગયું એટલું.
તો ગઈકાલની વાત આજે યાદ આવી, ધ્રુવપણ પણ સિદ્ધ થઈ જાય,
સિદ્ધ થઈ જાય છે ને, સળંગ છે ને જ્ઞાન. જ્ઞાન આત્મા તો એ નહીં રહ્યો, આત્મા છે. હવે એ જે જ્ઞાન સમય સમય થાય છે, હવે આ સેકન્ડ સ્ટેજમાં આપણે આવ્યા, હજી થર્ડ સ્ટેજમાં આવવાનું બાકી છે. થોડું જેમ જેમ સમજાતું જાય તેમ તેમ આપણે ઉતરો ઉતર સૂક્ષ્મમાં જઈએ ને ત્યારે ઠેઠ આપણે આત્મા સુધી જવું છે. આત્માનું સ્વરૂપ શું અને આત્માનો અનુભવ કેમ થાય એવા બે પ્રશ્ન છે, ત્યાં સુધી આપણે જવું છે. એકદમ પ્રયોજનભૂત પ્રશ્ન છે, હિતને માટે છે. જો આ વાત બરાબર જો ખ્યાલમાં આવશે તો જીવનું કામ થાય એવી વાત છે.
અનુભવની વાત આજે કદાચ રહી જાય ને કાલ ઉપર વહી જાય તો વાંધો નથી, પણ આત્માનું સ્વરૂપનું આપણી આ ટાઈમ પૂરો થાય ત્યાં સુધી તમે ચલાવો ને વિસ્તારથી, કોઈ વાંધો પણ સરખી રીતે આમ સમજી લઈએ.
હવે ગ્રેઈમાંથી જ્ઞાન નથી આવતું, ટોપીનું જ્ઞાન થયું પણ ટોપીમાંથી નથી આવતું. હવે જ્ઞાન આવે છે આત્મામાંથી, જ્ઞાન આત્મામાંથી આવે છે. કેમ કે આત્મા પોતે જ્ઞાનમય જ છે, જ્ઞાનનો પુંજ જ છે, જ્ઞાનનો સમુદ્ર છે, જ્ઞાનમય આત્મા છે. તો એ જ્ઞાનમય જે આત્મા છે એ રાગથી તદ્દન ભિન્ન છે. આપણે અનુભવથી સિદ્ધ કર્યું કે ગઈકાલે ક્રોધ આવ્યો અને એનું આજે જ્ઞાન થયું પણ ક્રોધ ના આવ્યો એટલું જ્ઞાન. તો જ્ઞાન ભિન્ન ને ક્રોધ ભિન્ન, જ્ઞાન ભિન્ન ને રાગ ભિન્ન, એમ તો નક્કી થયું કે નહીં? કે હજી બાકી છે, એ તો નક્કી થઈ ગયું અનુભવથી સિદ્ધ થાય. હવે જે ક્રોધનું જ્ઞાન જેમ થાય છે આ જ્ઞેયનું જ્ઞાન થાય છે, તો એ જ્ઞાન તો આત્મામાંથી આવે છે. તો એ જ્ઞાન આત્માને કેમ ન જાણે?
આત્માને જાણતો નથી કારણ કે આત્મા બાજુ લક્ષ નથી જતો.
જેમ કે રાત્રિનો ટાઈમ ટ્યુબલાઇટ થઈ ગયો હોય અને એક પ્રોફેસરે પ્રશ્ન કાઢ્યો, 100 વિદ્યાર્થી બેઠા હતા રૂમમાં, પ્રશ્ન કાઢ્યો કે આ રૂમની અંદર જેટલા પદાર્થ હોય તમને દેખાય એટલા તમે પેપરમાં લખી લાવો. એટલે 100 વિદ્યાર્થી પેપર લઈ અને ખૂણે ખૂણો જોઈ, બધું નાના નાની ચાંચણી હતી ને એ ચાંચણી પણ પેપરમાં લખી, કાંઈ પણ બાકી રાખ્યા સિવાય બધી વસ્તુ અંદર ઝીણામાં ઝીણી લખી નાખી. ઘડિયાળે લખી, ગુરુદેવ નો ફોટો છે એમ લખ્યું, આ શાસ્ત્રો છે એના નામે લખ્યા, બધું લખ્યું 100-100. હવે પ્રોફેસર વાંચતા ગયા કે આમાં બધાને ચોકડો મૂકતો ગયા, 100-100 ચોકડા નાપાસ. ત્યારે વિદ્યાર્થીઓએ કહ્યું, પણ 100 નાપાસ કેવી રીતે હોય? 100માં 100 નાપાસ થાય નહીં, ભલે 95 નાપાસ થાય, 99 નાપાસ કરો, પણ 1 તો પાસ થવો જોઈએ કે નહીં? તો આ નાપાસ થવાનું અમને કારણ બતાવો. કે ભાઈ તમે મોટી ભીત ભૂલી ગયા, જે ટ્યુબલાઇટના પ્રકાશથી તમે આ પદાર્થને લખા, પણ આમાં ટ્યુબલાઇટ હતી એ લખતા ભૂલી ગયા. ભૂલમાં ભૂલ, આપણે હવે સિદ્ધાંત ઉપર જવું છો, સિદ્ધાંત ઉપર જવું, પણ સિદ્ધાંત સમજાવવા માટે દ્રષ્ટાંત આપવા માટે હવે એવી રીતે જો જ્ઞાન પ્રગટ છે વર્તમાનમાં અને જ્ઞાન જો પર પદાર્થને પ્રસિદ્ધ કરે છે, જેમ ટ્યુબલાઇટના પ્રકાશે પર પદાર્થને પ્રસિદ્ધ કર્યું અને પેપરમાં પર પદાર્થ લખ્યા પણ ટ્યુબ લખતા ભૂલી ગયો, બરાબર, તો નાપાસ થઈ ગયા. એમ તમારા જ્ઞાનમાં એમ આવે છે કે આ ભાઈ છે, આ ભાઈ છે, આ ચીજ છે, આ છે, આ સેના કહેવાય પડદા, હા પડદાનું આ કપડું છે, આ નેટનું કપડું છે, આ ફલાણું છે, આમ છે તેમ છે, તમારા જ્ઞાને બધા પદાર્થને પ્રસિદ્ધ કરે છે. તો એ જે છે જ્ઞાન, જે જ્ઞાન આત્માથી ભિન્ન છે, જે જ્ઞેયો જ્ઞાનથી ભિન્ન છે, આ જ્ઞેયો છે ને એ જ્ઞાનથી ભિન્ન છે, આત્માથી ભિન્ન છે. તો જે જ્ઞાન તમારું તમારા આત્માથી ભિન્ન છે એને પ્રસિદ્ધ કરે, અને જે જ્ઞાન આત્માથી અભિન્ન છે એને પ્રસિદ્ધ ન કરે તો કેટલો મોટો દોષ થઈ ગયો. હવે એના માટે એક બીજો દ્રષ્ટાંત કે સૂર્યનો પ્રકાશ થયો તો સૂર્યના પ્રકાશે શું પ્રસિદ્ધ કર્યું કે બધું પ્રસિદ્ધ કર્યું, અને મારે લખે કે પ્રકાશ પણ છે, પ્રકાશ પણ છે એમ પ્રસિદ્ધ કર્યું. પણ એ પ્રકાશમાં સૂર્ય રહી ગયો આખો, કેમ કે સૂર્ય છે એનો પ્રકાશ છે એને તાદાત્મ સંબંધ છે. કેમ કે જો પરપદાર્થને પ્રસિદ્ધ કરે પ્રકાશ તો સૂર્યને કેમ પ્રસિદ્ધ ન કરે, પ્રસિદ્ધ કરે જ, અને કરી જ રહ્યું છે. સૂર્યને પ્રસિદ્ધ કરે જ છે પ્રકાશ. જો સૂર્યથી પ્રકાશ ભિન્ન હોત તો પ્રકાશ ન હોત, અંધકાર થઈ જાત. અને સૂર્યને પ્રસિદ્ધ ન કરત તો પ્રકાશ ન હોત. એમ પ્રત્યેક જીવનું જે જ્ઞાન છે એ પોતાના આત્માને પ્રસિદ્ધ કરી જ રહ્યું છે. આ બાળગોપાળ સૌને ભગવાન આત્મા અનુભવમાં આવી ગયો છે, પણ એ સમયે સમયે નકાર કરે છે કે જ્ઞાન નથી જણાતું, જ્ઞે જણાય છે, આ જણાય છે, આ જણાય છે એમ જ્યાં કહ્યું ત્યાં હું નથી જણાતો, આ જણાય છે એમ કહ્યું ત્યાં હું નથી જણાતો, આ ઘડિયાળ છે એમ જાણ્યું તો હું નથી જણાતો એમ આવી ગયો. એટલે જ્ઞાન જે છે, જ્ઞાનનો અંશ છે એ અંશીની સાથે તન્મય તાદાત્મ છે. એ જ્ઞાન જ્ઞાયકને જાણે જ છે, જ્ઞાયક એમાં જણાય જ છે. જે જ્ઞાનથી પરપદાર્થ ભિન્ન છે એ જ્ઞાનમાં જણાય, અને જે જ્ઞાનમાં આત્મા ભિન્ન છે એ ન જણાય. એ કેટલું આશ્ચર્ય છે, મોટું આશ્ચર્ય છે. માટે એમ વિચાર કરવો જોઈએ કે આ જ્ઞાનમાં જ્ઞેય જણાય છે, તો જ્ઞાનમાં જ્ઞેય જણાય છે કે જ્ઞાનમાં જ્ઞાન પણ જણાય છે. જ્ઞાનમાં જો આ જણાય છે તો આ ટોપી વખતે હાથમાં લઈને વિચાર કરવો જોઈએ કે મારા જ્ઞાનમાં આ જ્ઞેય છે પરપદાર્થ એ જણાય છે, તો મારા જ્ઞાનમાં તો જ્ઞાન જણાય છે, મારા જ્ઞાનમાં જ્ઞાન જણાય છે. જ્ઞાન જ્ઞાનને જાણતું અને જાણે છે, જ્ઞાન જ્ઞાનને ન જાણતું અને ન જાણી શકે. લોજિક સમજાય છે? લોજિક છે આમાં કે જ્ઞાન છે એ જ્ઞાન અને આત્મા બે એક જ વસ્તુ છે, પ્રકાશ અને સૂર્ય એક જ વસ્તુ છે, ટ્યુબલાઇટ અને એનો પ્રકાશ એ એક જ પદાર્થ છે, બે પદાર્થ નથી, એક જ ચીજ છે. એમ આત્મા અને થતું જ્ઞાન એ આત્મા જ છે, જ્ઞાન ને આત્મા ખરેખર જુદા નથી. અભેદને જોવામાં આવે તો એક છે, એને ભેદને જોવામાં આવે તો ભિન્ન ભિન્ન છે. પણ અત્યારે આપણે જ્ઞાન પ્રધાન કથનથી અંદરમાં જવાની વાત કરીએ છીએ. તો એ જે જ્ઞાન છે, એ જ્ઞાન છે એ જો એમાં આત્મા ન જણાતો હોત, જ્ઞાનમાં વર્તમાન વર્તા જ્ઞાન ઉપયોગમાં આત્મા ન જણાતો હોત તો જ્ઞાન જ ન હોત, તો જડ થઈ જાત. જેમ સૂર્યનો પ્રકાશ છે એમાં સૂર્ય પ્રસિદ્ધ ન થતો હોત તો એ પ્રકાશ ન હોત, અંધકાર હોત. એમ વર્તમાન વર્તા જ્ઞાનમાં જો ક્રોધ જ જણાતો હોત અને જાણનારો એમાં ન જણાતો હોત, પરજ્ઞે એમાં પ્રતિભાસે અને સ્વજ્ઞે કેમ પ્રતિભાસે નહીં, પ્રતિભાસે છે. જેમ કે ઝવેરચંદબેન મેં પૂછ્યું, રસ્તામાં ચાલતા હતા આપણે, ગામ જતા હતા ત્યાં, તે સાઈડમાં બે દર્પણ અરીસા હોય છે ને સાઈડમાં, તો મેં કહ્યું ઝવેરચંદભાઈ આ જે દર્પણ છે અરીસો એમાં શું તમને જણાય છે, તો કે મોટર જે આવે ને પછવાડે એ મોટર આમાં જણાય છે. મેં કહ્યું એમાં મોટર દેખાય છે કે બીજું કઈ તમને દેખાય, કે ના બીજું કઈ દેખાતું નથી. એટલે કેટલી મોટી ભૂલ થઈ કે દર્પણ મને જણાય છે એ ચુકાઈ ગયું અને મોટર જણાય છે એ આવી ગયું. એટલે લક્ષ્ય પર ઉપર છે, લક્ષ દર્પણ ઉપર નથી. એમ જ્ઞાનમાં શું જણાય છે કે ટોપી જણાય છે. જ્ઞાન પણ દર્પણ છે, જ્ઞાન પણ દર્પણના સ્થાને જ્ઞાન છે, બરાબર છે. હવે આ ટોપી જણાય છે તો તમારી દ્રષ્ટિ ક્યાં રહી? ટોપી ઉપર ગઈ. જેમ અરીસા ઉપર દ્રષ્ટિ નહોતી એટલે માત્ર મોટર જણાય છે એવું તમે કહ્યું, પણ અરીસો જણાય છે એમ ન કહ્યું. એક બેનને હમણાં અમે ગયા હતા આબુ, આપણે મમુક્ષ હતા, તે મેં કહ્યું તમા આ અરીસામાં શું જણાય છે તમને? તો મારું મોઢું જણાય છે. બીજું કઈ જણાય છે? ના, બીજું કઈ જણાતું નથી. તો મેં કહ્યું જો અરીસો ન હોત તો મોઢું જણાત? તો કે તો ન જણાત. તો અરીસો છે કે નહીં? તો અરીસો નથી જણાતો કેમ?
બહુ સરસ, બહુ સરસ. વસ્તુ જે દેખાડે છે ને ભૂલી જાય, દેખાડે છે ને ભૂલી
જાય. આ છે ને આ કળનું કામ છે. આમાં આ ધર્મ કર્મ બળ કામ નથી આવતું. જ્ઞાન રૂપી જ્ઞાનની કળા વળે આત્મા કળી લેવાય છે. જ્ઞાનની કળા વળે આત્મા કળી લેવાય એટલે જાણી લેવાય. જાણી લેવાય એટલે અનુભવ લેવાય છે. અનુભવમાં આવે છે જ્ઞાન.
વાત એટલે પોઈન્ટની વાત આવી છે.
પોઈન્ટ પોઈન્ટ સર,
આ એક એક વાત આ બસ થઈ પડે છે એટલી વાત છે ખરેખર.
એટલે ખરેખર જ્ઞાનના સ્વભાવમાં સ્વપર પ્રકાશક પણ છે. જ્ઞાનનો જે પર્યાય પ્રગટ થાય છે એમાં સ્વ પણ જણાય અને પર પણ જણાય. ત્યારે એમ પ્રશ્ન થાય કે જો એમાં સ્વ જણાઈ ગયો છે આત્મા તો એ મારા લક્ષમાં કેમ નથી આવતો? એમ પ્રશ્ન તો થાય. તમારા વતી પ્રશ્ન કરું. હવે આપણે અહીંયા સુધી આવ્યા, સમજી ગયા. જો આ જણાય છે અને તમે કહો છો કે એ જ્ઞાનની પર્યાયમાં આત્મા પણ જણાય છે, તો પછી અત્યાર સુધી અમને અનુભવમાં કેમ નથી આવતો? એમ તો પ્રશ્ન થાય કે નહીં? હે, તો સાધક આત્માઓ અનુભવી એમ કે છે કે તારું લક્ષ્ય પર જ્ઞેય ઉપર છે, નિમિત્ત ઉપર લક્ષ્ય છે તારું. તારું લક્ષ્ય ઉપાદાન ઉપર નથી. જ્ઞાન જેનું છે, જ્ઞાન જેનું છે, જ્ઞાન તો આત્માનું છે, જ્ઞાન તો આત્માનું છે, જ્ઞાન તો ટોપીનું છે નહીં. તો તને જ્ઞાન આત્માનું છે એમ જ્ઞાન ઉપર લક્ષ્ય તારું જતું નથી, જ્ઞેય ઉપર લક્ષ્ય છે. એટલે જેના તરફ લક્ષ્ય છે એ જણાય છે અને જેના તરફ લક્ષ નથી એ જણાતું નથી. જણાવું છતાં નથી જણાતું. જણાતો હોવા છતાં આત્મા નથી જણાતો. હવે જે ભિન્ન પદાર્થ છે એ જણાય અને જે જ્ઞાનથી અભિન્ન છે એ ન જણાય, એ મોટું આશ્ચર્ય છે એમ જ્ઞાનીઓ કહે છે. માટે આત્મા જ્ઞાનમય જ છે અને જ્ઞાન થઈ જ રહ્યું છે. જ્ઞાન સિવાય અન્ય એને કંઈક કરવું એનો સ્વભાવ જ નથી. રાગ કરવું, દ્વેષ કરવો એનો સ્વભાવ નથી. તદુપરાંત રાગને જાણવું એ પણ સ્વભાવ નથી. હવે થોડી આપણે સૂક્ષ્મ વાત ઉપર ધીમે ધીમે ધીમે
એકની એક વાત રિપીટ થાય ને બેસે બરાબર મગજમાં.
હવે રાગને જ્ઞાનને આપણે જુદા પડ્યા અને જ્ઞાન આત્માનું છે તો આત્મા કેમ ન જણાય? જો પર પદાર્થ ભીજ જણાય તો આત્મા કેમ ન જણાય? એમ વાત આપણે કરી, બરાબર. હવે એ જ્ઞાનનું લક્ષ્ય જ્ઞેય ઉપર છે અનાદિકાળથી. ક્રોધ, માન, માયા, લોભ જે થાય એને જાણવા રોકાઈ ગયું. પરને જાણવા જ્ઞાન રોકાણું. પરને જાણવા, નિમિત્તને જાણવા, સંયોગને જાણવા, સંયોગી ભાવને જાણવા જ્ઞાન રોકાણું. દુકાનમાં જે માલ છે એને જાણવા ને જ્ઞાન રોક્યું. તમે દુકાનમાં માલ છે એને જાણવા જ્ઞાન ગયું, રોકાણું. પણ હવે એક થોડોક અનુભવવા માટે હવે એક થોડુંક જ બાકી છે. હમણાં અનુભવ થાય એવી વાત છે. હમણાં થશે અહીંયા, કાલ ઉપર નહીં. તમે કહ્યું કાલ ઉપર, ના કાલ ઉપર નહીં, આજે જ બધું પૂરું કરો. પછી કાલ પાછો એને વિશે રિપીટ કરજો. અત્યારે ચાલે એને, પછી કાલ એમાંથી પ્રશ્ન કાલની ને પરમદી જયારે ટાઈમ આપણે આરતી નો મળે ત્યાં આ જ વાતના પ્રશ્નો ઉઠાવજો પાછો, એટલે વધારે ચોખ્ખો.
આ વિષય મને બહુ રહ્યો છે કે આ વિષય ગોઠવા જેવો છે.
હવે હવે આપણે થોડુંક વધારે સૂક્ષ્મમાં જઈએ છીએ કે આ ટોપી પણ જણાય જ્ઞાનમાં અને આત્મા પણ જણાય એવો જ્ઞાનના પર્યાયનો સપર પ્રકાશક સ્વભાવ છે. એનું સામર્થ્ય છે કે એમાં આત્મા પણ જણાય ને પર જણાય. જેમ પ્રકાશ છે દીવાનો દીવાના પ્રકાશમાં સ્વપર પ્રકાશક શક્તિ છે, ઘટપટને પણ પ્રસિદ્ધ કરે પ્રકાશ અને પોતાને પણ પ્રસિદ્ધ કરે દીપકને, ટ્યુબલાઇટને. એવી પ્રકાશમાં બેવડી શક્તિ છે સ્વપરને પ્રકાશ કરવાની, એમ જ્ઞાનમાં બેવડી શક્તિ છે સ્વપરને જાણવાની. સ્વ પણ જણાય અને પર પણ જણાય એવી એનામાં બેવડું સામર્થ્ય છે. હવે આપણે અનુભવ કરવો જેને છે એને શું કરવું જોઈએ કે એને જે આ પર જણાય છે જ્ઞાનમાં એ વ્યવહાર છે, અને જ્ઞાનમાં પોતાનો આત્મા જણાય છે એ નિશ્ચય છે. નિશ્ચયને વ્યવહાર, કેમ કે જે જ્ઞાનથી પૃથક હોય અને એ જ્ઞાનમાં જણાય, જ્ઞાનમાં તન્મય તો થતું નથી, અને પર પદાર્થને જાણે છે જ્ઞાન, તો એ પર છે પરને જાણે જ્ઞાન એનું નામ વ્યવહાર, અને જ્ઞાન સ્વને જાણે એનું નામ નિશ્ચય. બરાબર, એવું સ્વપર પ્રકાશક સામર્થ્ય એનામાં છે પ્રમાણ જ્ઞાનથી જોવામાં આવે તો. હવે જેને અનુભવ કરવો હોય એને થોડોક નિષેધ કરવો પડશે કે આ જણાતું જ નથી, મને મને જાણનાર આત્મા જ જણાય છે, મારા જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે, મારા જ્ઞાનમાં અગ્નિ જણાતું જ નથી. હવે જણાય છે એમ પહેલા આપણે વાત કરી હમણાં, અને પાછો એનો કરવો નિષેધ, વ્યવહાર થાપીને ઉથાપવો. વ્યવહાર તો થાપ્યો કે નહીં પહેલા, કે જ્ઞાનની પર્યાયમાં જ્ઞાયક પણ જણાય, સ્વ પણ જણાય અને પર પણ જણાય, એવું બેવડું સામર્થ્યનું સ્વપર પ્રકાશક પ્રમાણ જ્ઞાનની અપેક્ષાએ છે. હવે આપણે નયમાં આવવું છે, પ્રમાણમાંથી નયમાં લઈ જવા છે, સમજી ગયા? ત્યારે તમારે આનો નિષેધ કરવો પડશે, કેમ કે જે આને જાણે છે જ્ઞાન એ ઇન્દ્રિય જ્ઞાન છે, અતિન્દ્રિય જ્ઞાન નથી. હવે આપણે ઇન્દ્રિય જ્ઞાનને રોકીને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટાવીને આત્માનો પ્રત્યક્ષ અનુભવ કરવો છે, તો જે વ્યવહારને આ જણાય છે એનો નિષેધ કરવો કે મને આ જણાતું જ નથી, પણ જાણનાર એક શુદ્ધાત્મા જ જણાય છે, જ્ઞાયક જ જણાય છે, મારા જ્ઞાનમાં જ્ઞાયક જ જણાય છે, મારા જ્ઞાનમાં ભીત જણાતી નથી. પણ ભીત જણાતી નથી કે ના નથી જણાતી, કેમ કે જ્યાં સુધી ભીત જણાય છે ત્યાં સુધી આત્મા નહીં જણાય.
બે વસ્તુ હશે ત્યાં સુધી ભેદ
પડશે, ભેદ નહીં, છદ્મસનો ઉપયોગ છે. એ એક સમયે એક જ્ઞેય નહીં જાણે, બે જ્ઞેય નહીં જાણી શકે. જયારે આને જાણે છે ત્યારે આને નથી જાણતો, અને જયારે ઉપયોગ અંદરમાં જ હશે ત્યારે આ નહીં જણાય. હવે થોડોક પ્રયોગ બાકી છે કે મને પર પદાર્થ જણાતા જ નથી, ગુરુદેવ જણાતા નથી, મને સમયસાર શાસ્ત્ર હાથમાં છે મને જણાતું નથી, શાસ્ત્ર જણાતું નથી, જીન વાણી જણાતી નથી. અરે સાક્ષાત તીર્થંકર પરમાત્માની સામે બેઠો હોય, પ્રભુ આપ મને જણાતા નથી, મને તો મારો આત્મા જ્ઞાયક જણાય છે, એમ જે પરને જાણું એવો જે વ્યવહાર, જ્ઞાનની પર્યાયનો વ્યવહાર, એને જ્યારે નિષેધ કરશે ત્યારે નિશ્ચય નહીં પ્રગટ થશે, અને અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈને આત્માનો અનુભવ થશે, ઇન્દ્રિય જ્ઞાન રોકાઈ જશે. પરને પ્રસિદ્ધ કરનારું જે ઇન્દ્રિય જ્ઞાન હતું અનાદિથી, અને એમાં એને બુદ્ધિ થઈ ગઈ તે હું પરને જાણું જ છું, પરને જાણું જ છું, પરને ન જાણે જ્ઞાન, એમ એને વ્યવહારનો પક્ષ હતો. વ્યવહારનો તો આવ્યો, હજી પાછો નિશ્ચયપૂર્વક વ્યવહાર આવશે, હજી વાત પૂરી નથી થઈ, ટાઈમ બાકી છે, શાંતિથી સાંભળજો. કે મને પર પદાર્થ જણાતું જ નથી ને પ્રભુ, મારો જ્ઞાનમાં મારો આત્મા જણાય છે, મારા જ્ઞાનમાં તો મારા આત્માનું જ જણાય છે, શુદ્ધ ઉપયોગમાં મારો આત્મા જણાય છે, ઉપયોગમાં ઉપયોગ છે, જ્ઞાનમાં જ્ઞાન છે, બીજું કાંઈ જણાતું નથી. એમ જ્યારે પરપને જાણવાનો નિષેધ કરશે ત્યારે ઇન્દ્રિય જ્ઞાનનો જે વ્યાપાર અનાદિકાળનો બહિર્મુખ હતો એ ઉપયોગ થોડા ટાઈમ માટે બંધ થઈ જશે, ઇન્દ્રિય જ્ઞાનનો વ્યાપાર બંધ થશે, અને જાણનારો જણાય છે એવા નિશ્ચયના પક્ષના જોરમાં ને જોરમાં એક અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થશે, અને એ આત્માને અનુભવશે. અને જયારે આત્મા અનુભવમાં આવ્યો, અને પછી જયારે સવિકલ દશામાં આવે છે આત્મા, અનુભવથી બહાર નીકળે છે, એ તો આંખના પલકારા જેટલો જ ટાઈમ એને છે, પેલા વખતમાં લાંબો ટાઈમ ટકાતો નથી, થોડો ટાઈમ ટકાય, સ્પર્શ થાય ખાલી, આંખનો આમ આંખ વીંચીને ઉઘડી એ ટાઈમ વધારે, એના કરતા થોડા ટાઈમમાં આત્માનો પ્રત્યક્ષ અનુભવ થઈ અને ઉપયોગ ફટ બારવી હોય જાય, ત્યારે એ જ્ઞાન આત્માને પણ જાણે છે અને પરને જાણે છે. જે જ્ઞાન આત્માને જાણે તે નિશ્ચય, અને જે જ્ઞાન પરને જાણે તે વ્યવહાર. એવો નિશ્ચયપૂર્વકનો વ્યવહાર પછી સાધકને પ્રગટ થાય છે. વિકલ્પના કાળમાં જોર સ્વભાવનો આવે છે. વિકલ્પ ભલે ઉભો થાય પણ વિકલ્પ રહેવાનો નથી. હવે તમે વિકલ્પને આગળ ન કરો. જ્ઞાનમાં જ્ઞાયક જણાય છે એમ લ્યો ને. હા, તમે વિકલ્પ તમને કેમ દેખાય છે જી? એવો ભાવ લાવવાનો બસ. એ વિકલ્પ છે પણ એ વિકલ્પમાં નિર્વિકલ્પના જોડે વિકલ્પનો નિષેધ વર્તે છે. વિકલ્પ છે, વિકલ્પ ફીટો નથી, ભલે વિકલ્પ ફીટો નથી પણ જોર છે નિર્વિકલ્પ તત્વનું, જ્ઞાયકનું. જ્ઞાયકનું જોર છે કે જાણનારો જણાય છે. હા, તમે એ વખતે એવો વિચાર ના કરો કે આ તો વિકલ્પ તો છે ને, વિકલ્પ તો ઉઠો ને, રાગ તો થાય છે ને, એ બધા વિચારને ભૂલી જાઓ અને એકલો આત્મા 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 જણાય છે. પ્રત્યક્ષ થવા પહેલા પરોક્ષ પણ આત્મા જણાય છે, એ લઈ લેવી જોઈએ તમારે.
ટોચની વાત,
અને કેમ આત્માનો અનુભવ થાય એની આ પ્રક્રિયા બધી છે.
ટોચની વાત છે, આમાં ક્યાંય પરમ સત્ય છે, ક્યાંય આગુ પાછુ કરવા જેવું નથી. પરમ સત્ય વાત,
સાચી વાત છે, એમ જ છે.
બહુ ઊંચી વાત આવી ગઈ.
જ્યારે આત્મા આત્માનો અનુભવ કરે છે, આત્મા આત્માનો અનુભવ કરે છે ત્યારે જ એને ખરેખર શ્રદ્ધા પ્રગટ થાય છે. જ્ઞાનની સાથે શ્રદ્ધા પ્રગટ થાય છે. હવે એ શ્રદ્ધા પ્રગટ થઈ જાણીને કહ્યું કે જ્ઞાયક તે હું એમ જાણવા માંગ્યું, અને પ્રતીતમાં પણ એમ આવ્યું કે જ્ઞાયક તે જ હું છું એમ પ્રતીતમાં આવ્યું. હવે જે પ્રતીતિ થઈ, પ્રતીતિ તો રહી ગઈ, ઉપયોગ બહાર ગયો. હવે ઉપયોગ બહાર ગયો એને ફરીથી પ્રતીતિને ટકાવવા માટે ઉપયોગની જરૂર નથી. ઉપયોગ તો બહાર જાય છે પણ પ્રતીતિ રહી જાય. પ્રતીતિ રહી જાય, પ્રતીતિને વિચારની અપેક્ષા નથી, પ્રતીતિને ઉપયોગની અપેક્ષા નથી, પ્રતીતિને બહાર આચરણની અપેક્ષા નથી. પ્રતીતિ તો થઈ કે હું મોહનભાઈ છું, બસ થઈ, નિર્વિકલ્પ પ્રતીતિ થઈ. એમાં કોઈ દી સ્વપ્ને પણ ના આવે તમને કે હું વેલજીભાઈ છું એમ આવે? એમના પ્રતિતિ શ્રદ્ધા.
અગર એમ આપણે વિચાર કરીએ કે અનુભવ થઈ ગયો, હવે ઉપયોગ ગમે ત્યાં બનતો હોય છતાં હવે મને અનુભવ નથી થયો, એમ કઈ ભૂલાઈ જાય છે? પ્રતિતિમાં ભૂલાતું તો નથી.
ના ના, હું કોણ છું એ તો આવી ગયું. હું તો જ્ઞાયક છું, એ નિરંતર એની એ જ્ઞાન જાતું નથી, એ પ્રણતિ રૂપે જ્ઞાન કાયમ રહે છે, ઊંઘમાં પણ રહે છે. એને પ્રતીતિ માટે ફરી નિર્વિકલ્પ થવાની જરૂર નથી. એ તો ફરી ફરી નિર્વિકલ્પ થાય છે, એ તો ચારિત્ર માટે થાય. એક વખત નિર્વિકલ્પ અવસ્થામાં અનુભૂતિ થઈને અનુભવ પૂર્વક જે પ્રતીતિ આવી, એ પ્રતીતિ નિરંતર રહી. પછી લડાઈમાં ગયો હોય તો શ્રદ્ધા તો એની કાયમ રહી, સમ્યક દર્શન કાયમ રહી છે. ચારિત્રનો દોષ લાગે છે સાધકને, ચારિત્રનો ગુણસ્થાનને અનુસાર લાગે. જે પાપના ભાવ આવે ને તો એ પણ દોષ જ છે, એને એટલું કર્મનો બંધ થાય છે, જાણે છે કે મારી નબળાઈ છે. પાપના પરિણામ, ખાવું પીવું કમાવું રળવું દુકાને જવું, એ બધા પાપના પરિણામ છે, એ જાણે છે. પણ એ પાપના પરિણામને શુદ્ધાત્મામાં ઠરીને જીતવા જોઈએ એને ખબર છે, પણ ઠરાતું નથી. એની નબળાઈ છે, એના એના વીર્યની ખામી છે. એટલે જ્ઞાનમાં ઠરાતું નથી, એ ચારિત્રનો દોષ છે. જ્ઞાન એમ જાણે છે, જ્ઞાન એમ જાણે છે કે ઠરાતું નથી. જો જો હું ઠરી જાઉં તો આ રાગદ્વેષનો અભાવ થઈ જાય. મોહનો તો અભાવ થઈ ગયો પણ રાગદ્વેષનો અભાવ થતો નથી. એને અભાવ થતા ટાઈમ લાગે છે. કોઈને ચોથા કાળમાં સમ્યક દર્શન થયા પછી બે ઘડીમાં ચારિત્ર પૂરું કરીને કેવળ જ્ઞાન પણ લઈ શકે એવી તાકાત છે આત્માની, સમજી ગયા? પણ એ જીવની યોગ્યતા પ્રમાણે થાય છે. કેમ કે જીવ ખરેખર એ પરિણામનો કરતા નથી પણ પરિણામ થાય છે એનો જાણનારી છે. સમજી ગયા. પછી એને ચારિત્ર ની ઉગ્ર અવસ્થા ના આવતી હોય તો એને ખેદ પણ નથી અને પ્રમાદ પણ નથી. પ્રમાદ પણ નથી અને ખેદ પણ નથી. પુરુષાર્થ ચાલુ છે. બરાબર
બરાબર.
હું મારા ભાવ ની અંદર છું, પછી ખેદ કે કઈ
ક્યાં રહ્યો? બસ
8 વર્ષના બાળક નિગોદ માંથી નીકળી
હા
અને કેવળ જ્ઞાન પ્રગટ,
કેવળ જ્ઞાન પ્રગટ કરે.
એ જ અપેક્ષા વિચાર કરીએ તો આત્મામાં શક્તિ છે એ નક્કી થયું
છે ને
છે. પછી તો
કેમ કે આત્મા, બધા આત્મા સર્વજ્ઞ સ્વભાવી છે શક્તિએ, અને પર્યાય પણ સર્વજ્ઞ થવાની જ લાયકાત પર્યાયની છે. પાણી ગમે એટલું ઊંડું થયું હોય તો પાણી શક્તિએ સ્વભાવે તો શીતળ છે, પણ એની અવસ્થા પણ શીતળ થવા સર્જાયેલી છે. એ કાયમ માટે પાણી ઊંડું રહીએ, એની પર્યાય ઊંડી રહીએ, એવો એનો પાણીની પર્યાય સ્વભાવ નથી. એમ સંસારી જીવ કાયમ માટે એની પર્યાયમાં મિથ્યા તરીએ એવો પર્યાય સ્વભાવ નથી, દ્રેય સ્વભાવ તો નથી, પણ એને સમ્યક દર્શન થાય ને મોક્ષ થાય એવો એનો પર્યાય સ્વભાવ છે.
આવો મારો